तारीख 14/10/1988 पूज्य गुरुदेव श्रीना वचनामृत बोल नंबर 14 અને 15 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11
જીવ ને જળ પદાર્થ વચ્ચે, જીવ ને આગાદી ભાવ વચ્ચે, કર્તા કર્મ નો અથવા કાર્યકારણ નો સંબંધ એની ચર્ચા છે. જ્ઞાન દશામાં એટલે સ્વભાવ દશામાં જીવ જ્ઞાનાદિ શુદ્ધ પર્યાયનો કરતા છે. વિભાવ દશામાં એટલે અજ્ઞાન દશામાં અજ્ઞાન ને રાગ દ્વેષનો કરતા છે. પણ બંને દશામાં કોઈ પરપદાર્થના કાર્યનો કરતા તો ક્યારેય થતો નથી. કે જ્ઞાન દશા કે અજ્ઞાન દશા, એ બંને જીવની વિકારી અને અવિકારી અવસ્થા છે. એટલે પોતાની અવસ્થાનો પોતે કરતા છે, પણ બીજા પદાર્થની અવસ્થાનો તો ક્યારેય જીવ કરતા નથી. પણ પરનો તો કરતા ક્યારે પણ થતો નથી. પરભાવ એટલે રાગાદી વિકારી ભાવ, પણ કોઈ અન્ય દ્રવ્ય કરાવતું નથી. જીવને અન્ય દ્રવ્યના કારણે બીજાના કારણે રાગ કરવો પડે છે. રાગના વિષયભૂત પદાર્થ છે માટે એને રાગ કરવો જ પડે એવું કોઈ નિયમ નથી, અથવા કર્મનો ઉદય છે માટે રાગ કરવો જ પડે એવી રીતે પણ ખરેખર જીવની પરતંત્રતા નથી. પરભાવ પણ કોઈ અન્ય દ્રવ્ય કરાવતું નથી, કારણ કે એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં નાસ્તી છે, એનો સદંતર અભાવ છે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી. અસ્તિત્વના જે ચાર દ્રવ ક્ષેત્ર કાળ ભાવ પડખા છે, એ ચારે પડખેથી જીવ અને અજીવ વચ્ચેનું અસ્તિત્વ એકબીજાની અંદર બિલકુલ નથી. શરીર અને આત્મા એક ક્ષેત્ર આવતા હોવા છતાં ખરેખર નિશ્ચયથી એકબીજાના ક્ષેત્રમાં નથી. કર્મ જીવના પ્રદેશે વળગેલા હોવા છતાં જીવના પ્રદેશમાં કર્મ નથી અને કર્મના પ્રદેશમાં જીવ નથી. અથવા જળ સદાય જળ રહે છે, ચેતન સદાય ચેતન રહે છે. એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં નાસ્તી હોવાને લીધે કોઈ કોઈના પરિણામ કરે કે કરાવે એવી વસ્તુ સ્થિતિ નથી. છતાં પર્યાયમાં વિકાર થાય છે. એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં નાસ્તી છે, છતાં સંસાર અવસ્થામાં જીવની દશામાં વિકાર થાય છે. તે પુરુષાર્થની વિપરીતતા છે, અને સાધક દશા હોય તો એ પુરુષાર્થની નબળાઈથી થાય છે. બે વાત લીધી છે, પુરુષાર્થની વિપરીતતાથી થાય છે અથવા પુરુષાર્થની નબળાઈથી થાય છે. એટલે મિથ્યાત્વ અજ્ઞાન દશામાં જીવ વિપરીત પુરુષાર્થ કરે છે અને એને પરિણામની અંદર વિકાર ઉપજે છે. જ્ઞાન દશાની અંદર પણ જેટલી નબળાઈ છે એટલો એને રાગ દ્વેષ આદિ વિભાવ ઉપજે છે. એ પોતાના પુરુષાર્થનું કારણ છે. બીજી દિશામાં પર પદાર્થ પ્રત્યે જતા પરિણામની દિશામાં પુરુષાર્થ લાગે છે એ પોતાનું. એટલે જ્ઞાની તો એમ સ્પષ્ટ જાણે છે કે મારા દોષનું કારણ મારો જ પુરુષાર્થ નબળો છે તે છે. નબળો એટલા માટે કહેવામાં આવે છે કે પુરુષાર્થ છે પણ પૂરતો નથી, અપૂરતો છે, માટે નબળાઈ છે એમ ગણવામાં આવે છે. તો જેટલો પોતે પુરુષાર્થની અંદર સ્વરૂપને સાધે છે એટલી નિર્વિકાર સ્વભાવ દશા પ્રગટ થાય છે, જેટલો પુરુષાર્થની અંદર નબળો છે, ખામીવાળો છે, એટલો દોષ ઉત્પન્ન થાય છે. પણ એ નબળાઈની અપેક્ષા સબળાઈની સાથે સંબંધ ધરાવે છે. સબળાઈ છે ત્યાં નબળાઈ કહેવાય છે. જ્યાં પુરુષાર્થ જ પોતાના પ્રત્યે લાગતો નથી એને પુરુષાર્થની નબળાઈની અપેક્ષા લાગુ નથી પડતી, પણ એને પુરુષાર્થની વિપરીતતા છે એમ કહેવામાં આવે છે. એનો પુરુષાર્થ સર્વથા વિપરીત છે. એનો અર્થ એમ છે કે ઊંધો પુરુષાર્થ છે એમાં સહળો કરવામાં ઘણી શક્તિનો વપરાશ છે. અનંત પુરુષાર્થ જોઈએ એટલે એમાં અવળામાંથી વિપરીતતામાંથી અવિપરીત પુરુષાર્થ કરવામાં ઘણી શક્તિની જરૂર પડે છે. હા, પુરુષાર્થની કમજોરી નથી ત્યાં, પણ વિપરીતતા છે. વિપરીતતાને વિપરીતતા જાણવી જોઈએ, અને જ્યાં સબળાઈ પ્રગટ થઈ ત્યાં ક્ષતિ રહી ગઈ તેને નબળાઈ માનવી, તેને કમજોરી માનવી જોઈએ. એમ બે વાત જુદી જુદી છે. એટલે તો પરમાગમ સારમાં એક એવો બોલ ચાલેલો છે કે કોઈ મનુષ્યએ પૂછ્યું કે અમારે આત્મકાર્ય કરવું છે પણ હજી પુરુષાર્થની નબળાઈ છે માટે અમને રાગ દ્વેષાદી પરિણામ થાય છે ને, તો કે એમ નથી, નબળાઈ નથી પણ વિપરીતતા છે. વિપરીતતામાં બહુ મોટો દોષ છે, નબળાઈમાં એટલો મોટો દોષ નથી. કેમ કે વિપરીતતામાં દર્શનમોહ સહિતનો દોષ છે, નબળાઈમાં માત્ર ચારિત્રમોહનો દોષ છે. નબળાઈનો દોષ ક્ષમ્ય છે, વિપરીતતાનો દોષ અક્ષમ્ય છે, એમ છે. એટલો બધો ફરક છે. એટલે ત્યાં તો એક દ્રષ્ટાંત લીધું છે કે પોતાનો દોષ વિપરીત મોટો પર્વત જેવડો દોષ હોવા છતાં એ તો મારી જરાક નબળાઈ છે એટલે મને રાવે છે, એ પર્વત જેવડા દોષને રાય જેવડો ગણાવવા માંગે છે, એમ કરીને ત્યાં વાત લીધી છે. એટલે અહીંયા બંને શબ્દનો પ્રયોગ કર્યો છે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ હોવા છતાં અને કોઈ દ્રવ્યના કારણે કોઈ દ્રવ્યમાં વિભાવ કે વિકાર નહીં ઉત્પન્ન થતો હોવા છતાં જીવની અવસ્થામાં જે વિકાર ઉત્પન્ન થાય છે તે પોતાની પુરુષાર્થની વિપરીતતાને કારણે થાય છે અને સાધક દશામાં નબળાઈને કારણે થાય છે. એટલે જ્ઞાને પોતાનું કારણ જાણે છે, ઉડેલનું કારણ જાણતા નથી. અજ્ઞાની જીવ પોતાના દોષનો આરોપ બીજા ઉપર કરે છે અપ્રમાણિકપણે, કે આ મને બીજા આ કર્મનો ઉદય આવ્યો આવા સંયોગો વિના, માટે મને દોષ થયો છે એમ પોતાના દોષનું કારણ એ બીજાના ઉપર સ્થાપે છે અને પોતે નિર્દોષ છે અને મહંત રહેવા ચાહે છે, પોતાની મોટાઈ છોડવા માંગતો નથી. દોષ કરતો હોવા છતાં, પોતે જ દોષ કરતો હોવા છતાં એ પોતાની મોટાઈ એમને એમ રાખવા માંગે છે, પોતાના દોષનું કારણ બીજાને માથે નાખે છે. બીજાએ મને દોષ કરાવ્યો, ચોરી કરે પોતે અને બીજાએ મને ચોરી કરાવી, એમ કે કેટલું બેહુદું લાગે. ચોરી કરવા જાય પોતે અને એવા સંયોગો ઉભા થયા કે મારે ચોરી કરવી પડી, એ સંયોગોને માથે આરોપ કરે છે દોષનો, એ વ્યવહારિક રીતે પણ પ્રમાણિક નથી. નિશ્ચય પ્રમાણિકતા ધર્મની પ્રમાણિકતા તો બીજો વિષય છે, પણ વ્યવહારે પણ એ પ્રમાણિકતા નથી. પણ સ્વભાવમાં તે નથી, ભલે વિપરીતતાથી દોષ થાય કે નબળાઈથી દોષ થાય, પણ મૂળ સ્વભાવમાં દોષ નથી. મૂળ શુદ્ધ ચૈતન્ય ધાતુ, મૂળ જે આત્મા સ્વરૂપે કરીને છે, એ તો નિર્વિકાર સ્વરૂપે, અવિકાર સ્વરૂપે, ત્રણેય કાળે પોતાનું સ્વરૂપ અક્ષુણ એમને એમ રાખે છે. એ સ્વરૂપની અંદર, સ્વભાવની અંદર ક્યાંય દોષ નથી, ક્યાંય વિભાવ નથી, એની કોઈ છાયા નથી, એની કોઈ ગંધ નથી. એનાથી ઘણો દૂર સ્વભાવ છે, પર્યાયના દોષથી સ્વભાવ ઘણો દૂર છે. પણ સ્વભાવમાં તે નથી એવું જ્ઞાન થતા, અથવા એવા એવું પોતાના સ્વરૂપનું ભાન થતા, ક્રમે કરીને વિકારનો નાશ થાય છે. પોતાના સ્વભાવના ભાનમાં વિકારનો અભાવ ક્રમે, એટલે શરૂઆત થાય છે એટલે પહેલાં થોડો નાશ થાય છે, પહેલાં અનંતાનંદીનો કસાઈ જાય છે, પછી પ્રત્યાખ્યાન વર્ણિનો કસાઈ જાય છે, પછી અપ્રત્યાખ્યાન વર્ણિનો કસાઈ જાય છે, પછી સંગલનનો કસાઈ જાય છે. એક સાથે કોઈને બધા સોળે કસાઈ નાશ પામે એક સમયમાં એવું તો કદી બનતું નથી. કસાયનો સ્વભાવ ક્રમશઃ નાશ થવાનો છે, મિથ્યાત્મનો સ્વભાવ એક સાથે નાશ થવાનો છે, કસાયનો સ્વભાવ ક્રમશઃ નાશ થવાનો છે, એમ બે વચ્ચે ફરક છે. પણ સ્વભાવમાં તે નથી એવું જ્ઞાન થતા, ક્રમે વિકારનો નાશ થાય છે, પોતાના સ્વભાવના ભાનમાં વિભાવનો દોષનો ક્રમશઃ નાશ થવો, એ એક જ માત્ર વિભાવના નાશની દોષના અભાવ કરવાની એકમાત્ર કાર્ય પદ્ધતિ આ જ છે કે પોતાના સ્વભાવનું ભાન, એ ભાનમાં જેટલો પુરુષાર્થ એ ભાન સહિતનો જોર કરે એટલો સામે વિભાવનો નાશ થાય. આ એક જ કાર્ય પદ્ધતિ છે, બીજી કોઈ દોષના નાશની કોઈ કાર્ય પદ્ધતિ નથી. કરતા કર્મ અધિકાર ઉપરના કોઈ પ્રવચનમાંથી એ વિશે ચાલી ગયો છે. ભગવાને કહ્યું છે કે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે અને દ્રવ્ય દ્રષ્ટિનું ફળ વિતરાગતા એટલે મોક્ષ છે. બહુ સંક્ષેપની અંદર શ્રદ્ધા અપેક્ષાએ સંસાર અને મોક્ષના વિષયમાં નિરાકરણ કર્યું છે. અહીંયા સંસારનું કારણ શું અને મોક્ષનું કારણ શું, બે જ ગતિ છે. ચારે ગતિ સંસારની એક ગતિમાં સમાય છે, પંચમ ગતિ એક મોક્ષની ગતિમાં સમાય છે. બે ગતિ વચ્ચે ફેંસલો કરીને દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધા, દ્રષ્ટિ એટલે પોતાના અસ્તિત્વને શ્રદ્ધાએ કરીને ગ્રહણ કરવું, તે પોતાની હૈયાતી શ્રદ્ધાથી સ્થાપવી, એને અહીંયા દ્રષ્ટિ કહેવામાં આવે છે. તો ભગવાને એટલે જીનેન્દ્ર પરમાત્મા, ભગવાન એટલે સર્વજ્ઞ વિતરાગ, સંપૂર્ણ રાગ દ્વેષ મોહ રહિત જેમની નિરાવરણ દશા પ્રગટ થઈ એવા જૈન પરમેશ્વર, એને અહીંયા ભગવાન કહેવામાં આવે છે. ભગવાન એટલે આ લોકો જે બધા ભગવાન ભગવાન કરે છે એવું ભગવાનનું સ્વરૂપ નથી. ભગવાને કહ્યું છે એટલે કે એમની દિવ્ય ધ્વનિમાં આ વિષય આવ્યો છે કે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે એટલે વર્તમાન અવસ્થા જેવડો જેટલો પોતાને હૈયાતી ધરાવનાર સ્વીકારવો, સ્વીકારીને અનુભવ કરવો, એનું ફળ સંસાર છે. અથવા બીજી રીતે કહીએ તો સંસારમાં જેટલા કોઈ રાગ દ્વેષ મોહના દોષ ઉપજે છે જીવની અવસ્થામાં, એ બધાનું મૂળ આ પર્યાય દ્રષ્ટિકોણ છે. કોઈ એક પણ એવો મિથ્યા દ્રષ્ટિ જીવ સંસારમાં નથી કે જેને પર્યાય દ્રષ્ટિ સાબિત ન કરી શકાય. ચાહે આ દેશમાં હોય કે ચાહે કોઈ પરદેશમાં હોય, પણ જે મિથ્યા દ્રષ્ટિ છે એ અવશ્ય પર્યાય દ્રષ્ટિ છે. એ પર્યાયમાં મૂંઢ થયેલો છે. પર્યાય દ્રષ્ટિ કહો કે પર્યાયમાં મૂંઢ થયેલો છે એમ કહો, બંને એક અર્થ છે. પોતાની જે વર્તમાન ઉદય જનિત કર્મજનિત અવસ્થા છે એવું જેને પોતાનું સ્વરૂપ માન્યું છે, જેમ કે અત્યારે મનુષ્ય છે, પુરુષ છે, સ્ત્રી છે, નિર્ધન છે કે તવંગર છે કે રાજા છે કે રંક છે કે વિદ્વાન છે કે મૂર્ખ છે, ત્યાગી છે કે ગ્રહસ્થી છે, એ જેટલા કોઈ કર્મજનિત જીવની અવસ્થા છે એટલો જ પોતાને એવો જ માનીને પ્રવર્તે, એટલું જ પોતાનું અસ્તિત્વ સ્વીકારે, એમાંથી અનંત દોષની અનેક દોષની પરંપરા ઉપજે છે અને ચાર ગતિમાં જીવ પરિભ્રમણ કરે છે. એનું કારણ એની પર્યાય દ્રષ્ટિ કાયમ ટકી રહે છે. પર્યાય બદલતી હોવા છતાં જે તે બદલતી પર્યાય બદલે છે એમાં પોતાને અહંપણે માને છે. એ સ્થૂળ પર્યાયો લીધી, સૂક્ષ્મ પર્યાયો લઈએ તો જ્યારે જીવને જીવો રાગ દ્વેષ મોહ આદિ પર્યાય ઉપજે છે ત્યારે તેવો જ પોતાને અનુભવ કરે છે કે હું આખે આખો આવો જ છું, હું રાગી જ છું, ક્રોધ થતા હું આખે આખો ક્રોધી જ છું, એમ એવો જે એને અનુભવ થાય છે એનું ફળ સંસાર છે. એનું ફળ ચાર ગતિનું પરિભ્રમણ છે. સંસાર કહો કે ચાર ગતિનું પરિભ્રમણ કહો. સંસરણ કર્મો એટલે પરિભ્રમણ કરવું, ચારેય ગતિમાં જન્મ મરણ ની પ્રાપ્તિ થવી. એ તો તીવ્ર પર્યાય દ્રષ્ટિ છે. બૌદ્ધની માન્યતામાં તીવ્ર પર્યાય દ્રષ્ટિ છે. પણ એક ન્યાય તો પર્યાય દ્રષ્ટિ બૌદ્ધ મતી જ છે, અથવા સર્વ મિથ્યા દ્રષ્ટિઓ એક ન્યાય તો બૌદ્ધ મતી જ છે. કેમ કે એટલો જ આત્મા સ્વીકારે છે, પોતાને એટલો જ સ્વીકારે છે. જગતમાં જુઓ તો એને ખ્યાલ છે કે આયુષ અત્યારના કાળમાં 70-80-90-100 પૂરું થઈ જાય છે મેક્સિમમ, પછી મિનિમમ તો ગમે ત્યારે પૂરું થઈ જાય. તો એટલું જ પોતાનું જીવન અને એટલું જ પોતાનું અસ્તિત્વ સમજીને જીવ બધી વ્યવસ્થા વિચારે છે. એ ઉપરાંત જ્યારે એને શરીર છોડવાનો પ્રસંગ આવે છે ત્યારે એ એમ માને છે કે મારો હવે નાશ થઈ જશે, અને પોતાનો નાશ નહીં થતો હોવા છતાં, વસ્તુતા એ પોતાનો નાશ નહીં થતો હોવા છતાં ખરેખર પોતાનો નાશ થઈ જશે એવા ભયથી એવા જ દુઃખને અનુભવ કરે છે. એટલે એ મરણના દુઃખને અનુભવ કરે છે એમ કહેવામાં આવે છે. એટલે મોટાભાગના મનુષ્યો એ ભયથી શુદ્ધ સ્થાન ગુમાવીને બેશુદ્ધ અવસ્થામાં પ્રાણ ત્યાગ કરે છે. એટલા બધા ભયની અંદર આકુળિત થઈ જાય છે કે હવે નક્કી મારો નાશ થઈ જશે, હવે મારો સર્વનાશ થઈ જશે. એટલે પર્યાયનો નાશ એ પોતાના સ્વરૂપનો નાશ છે એવી એને કલ્પના થાય છે, અને દોરડીમાં સાપથી જેમ ભય પામે એમ પર્યાયાંતર થવાને બદલે એ પોતાનો સર્વથા નાશ માનીને પોતે દુઃખી થાય છે, પૂરેપૂરો દુઃખી થાય છે. ત્યાં એનું કારણ પર્યાય દ્રષ્ટિ છે. અને દ્રવ્ય દ્રષ્ટિનું ફળ એટલે ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ, અહીંયા દ્રવ્ય એટલે પ્રમાણનો વિષય ન લેવો, પણ ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ શુદ્ધ સ્વભાવ આત્માનું જે પરમ સ્વરૂપ, પરમ શુદ્ધ સ્વરૂપ, નિશ્ચય સ્વરૂપ, એને અહીંયા દ્રવ કહે છે, એની દ્રષ્ટિ એટલે એમાં ત્રિકાળ અસ્તિત્વ સ્વભાવ પણ છે, પોતાની ત્રણેય કાળની હૈયાતી દ્રવ સ્વભાવમાં છે, એની દ્રષ્ટિ એટલે એ રીતે પોતાના દ્રવ સ્વભાવનું અસ્તિત્વ ગ્રહણ થતા તેના ફળમાં વિતરાગતા પ્રગટ થાય છે અને તેના ફળમાં મોક્ષ પ્રસિદ્ધ થાય છે. મોક્ષ થયા વિના રહેતો નથી. આ દ્રવ દ્રષ્ટિનું ફળ છે. એ તો નિરૂપણ જ એમ કરે છે બુદ્ધિપૂર્વક, એટલે એને ગ્રહિત વિખ્યાત કહે છે. અને અહીંયા સામાન્ય રીતે એકેન્દ્રથી માંડીને બીજા સર્વજીવોને જે અગ્રહિત મિથ્યાત છે એમાં કારણ વગર એ વર્તમાન પર્યાય જેવડો જેટલો જ પોતાને અનુભવ કરે છે. એટલે ગ્રહિત અગ્રહિત જેટલો એમાં ફરક છે. ઓલા તો રીતસર જીવના નિત્ય સ્વરૂપનો જ નિષેધ કરે છે. એને એમ કહેવામાં આવે કે સ્વરૂપે કરીને જીવ નિત્ય છે તો બિલકુલ નહીં, હોય શકે જ નહીં. શું એટલે ગ્રહિત મિથ્યાતમાં જાય છે. એટલો ફેર છે. અહીંયા તો એક બીજો વિષય લેવો છે કે સંસારનું કારણ અને મોક્ષનું કારણ એ સંબંધીમાં જૈન દર્શનનો આ મહાસિદ્ધાંત છે. દાર્શનિક રીતે વિચારવામાં આવે તો આ જૈન દર્શનનો એક મહાન સિદ્ધાંત છે જે એકદમ અતિ સંક્ષેપમાં અને અહીંયા નિરૂપણ કરેલો છે. સામાન્ય રીતે મોક્ષનો ઉપાય શું હશે એ ગોતવા માટે જીવને ગોથા ખાવા પડે છે. કોઈ વખત એને એમ થાય કે બૌદ્ધે સાચું કહ્યું છે, કોઈને એમ થાય કે વેદાંતે સાચું કહ્યું છે, કોઈને એમ થાય કે કોઈ વેદાંતની અંદર પણ ઘણા અનેક પ્રકારના મતો છે, એમાંથી કોણે સાચું કહ્યું છે, જૈને સાચું કહ્યું છે શું શંકા થાય એવું લાગે. એને અહીંયા કહે છે કે આ ફેંસલો છે, આખરે ફેંસલો છે, આની આગળ કોઈ વાત નથી. સંસારના કારણમાં પર્યાય દ્રષ્ટિપણ આગળથી કોઈ વાત નથી. મોક્ષના કારણમાં દ્રવ દ્રષ્ટિપણ એ મૂળ કારણ છે. મોક્ષનું મૂળ જ આ છે. આ સંસારનું મૂળ છે અને આ મોક્ષનું મૂળ છે. સૈદ્ધાંતિક વાત છે. થોડો ફેર નથી, અનંતો ફેર છે. થોડો ફેર નથી પણ અનંતો ફેર છે. ઉલટો અને સુલટો, પૂર્વ અને પશ્ચિમમાં થોડો ફેર ગણવો, દિવસ અંધારા અને પ્રકાશમાં થોડો ફેર ગણવો, થોડો ફેર નથી. એકદમ ઉલટો સુલટો ફરક છે. ભલે એક વસ્તુમાં બને એથી શું થઈ ગયું? દૂધ પાક ખાધો, ખૂબ ખાધો, એક તો ભાવતી ચીજ હોય અને એમાં જે પ્રમાણમાં બનવો જોઈએ એવો પ્રમાણસર બીનો હોય. ઠીક, કોઈને બહુ ગયો ભાવતો હોય તો એવો બીનો હોય, કોઈને ઓછો ગયો ભાવતો હોય તો એવો બીનો હોય. બરાબર. અને પછી કેટલો ખાય કે માપ ન રહીએ એટલો ખાય, એને એમ થાય કે હું ખાધા જ કરું બસ. અભિપ્રાય તો અનલિમિટેડ ખાવાનો છે પણ હવે અંદર મૂળ ઉજરીની કોથળી છે એમાં મર્યાદિત જગ્યા છે, એટલે ખાય જેટલું ઠાસીને ન ખાય એટલું ખાય. પછી થાય એમાં પોઈઝન. શું થાય? એમાંથી ને એમાંથી શેમાંથી થયું? દૂતમાર્ગમાંથી ને દૂતમાર્ગમાંથી ઝેર થયું. થોડો ફેર કે જાજો ફેર હવે ગયો. આ એક દ્રવ્યમાં બે વસ્તુ થઈ કે ન થઈ? દૂધપાક માંથી ઝેર થયું કે ન થયું કે બીજા માંથી થયું? હે, ખરેખર તો દૂધપાક ખાવાથી એના શરીરને પુષ્ટિ મળવી જોઈતી હતી, પોષણ મળવું જોઈતું હતું, એના બદલે ઝેર થયું. એમ મોટો ફેર છે. અનાદિથી જીવે દ્રવ દ્રષ્ટિ કરી નથી, મૂળ વાત તો આ છે. દ્રવ સ્વભાવની ઓળખાણ કરી નથી, એના નિશ્ચયમાં આવ્યો નથી, એનું લક્ષ્ય થયું નથી, અને એ પૂર્વક એને દ્રષ્ટિ પ્રગટી નથી, થઈ નથી. એટલે એને અનાદિની જે અકારણપણે પર્યાય દ્રષ્ટિ છે એ ચાલુ રહે છે, અને એના ફળમાં એ ચાર ગતિને ભોગવે છે. થોડો ફેર ગણીએ પણ સંસારના દુઃખ કેટલા, કેટલા સંસારના દુઃખ, ક્યાંય કોઈ પ્રાણી સુખી જોવામાં આવતો નથી, એટલા સંસારના દુઃખ છે. જેને લોકો અનુકૂળતાથી સુખ માને છે, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત જેને છે એ પણ દુઃખી જ જોવામાં આવે છે, એ પણ સુખ માટે કાંઈ ને કાંઈ પ્રયત્ન કરતા જોવામાં આવે છે. એનો અર્થ કે એ દુઃખી જોવામાં આવે છે, દેવલોકનો દેવ હોય તો પણ. તો ક્યાં દુઃખ અને ક્યાં સુખ? ક્યાં સિદ્ધાલયનું અનંત અનંત સમાધિ સુખ, ક્યાં પરમાનંદની દિશા, અને ક્યાં નારકી નિગોદની દિશા? થોડો ફેર કે જાજો ફેર. એક જ જીવની દિશા છે, બે જીવની જ દિશા છે. સુખ ગુણની વિપરીત દિશા તે દુઃખ છે. ક્યાં અનંતુ સુખ, ક્યાં અનંતુ દુઃખ, આટલો ફેર છે. એક જ જીવ એક જ દ્રવ્યમાં છે, દ્રવ બે નથી. બહુ મોટી વાત તો એ છે આ સિદ્ધાંતની અંદર, પંદરમા બોલની અંદર, કે સંસારનું કારણ શું છે એ હવે તારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, શોધવા જવાની જરૂર નથી. પર્યાય દ્રષ્ટિપૂર્ણ શું એ તારા વર્તમાન પરિણમનને અવલોકન કરીને, વર્તમાન પરિણમનના અનુભવને તપાસીને, એની અંતર ખોજ કરીને પર્યાય દ્રષ્ટિપૂર્ણ શું એ નક્કી કરવું. અને દ્રવ સ્વભાવને ઓળખ, દ્રવ સ્વભાવને ઓળખવા માટેની જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિએ ચડીને દ્રવ સ્વભાવને જો તને લક્ષ્ય થાય તો તને દ્રવ દ્રષ્ટિ પ્રગટ થશે, કે જેનું ફળ વિતરાગતા અને મોક્ષ છે. મોક્ષ માટે શું કરવું? કે દ્રવ દ્રષ્ટિ કરવી. જગતમાં તો શું ચાલે છે, તમે મોક્ષ કરવો છે ને, પરદ્રવથી છૂટવું છે ને, માટે પરદ્રવનો ત્યાગ કરી દો. સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં ચાલ્યા જાઓ, અથવા સર્વસંગ ત્યાગ કરીને એકાંત સ્થાનમાં જઈને ધ્યાનમાં બેસી જાઓ. મૂળમાં જો દ્રવ દ્રષ્ટિ નહીં હોય તો આ બધા પ્રયત્ન છે એ પ્રયત્ન ખરેખર કાર્ય સાધક થવાના નથી. મૂળ મુદ્દાની વાત છે. દ્રવ દ્રષ્ટિ થયા વિના અથવા દ્રષ્ટિ દ્રવ સ્વભાવમાં જામ્યા વિના, બીજા પરિણામ જ્ઞાનના આચરણના પુરુષાર્થના કોઈ પરિણામ સ્વરૂપમાં સ્થિર થાય એવું કદી બની શકતું નથી. આ પદાર્થના વિજ્ઞાનમાંથી થયેલી શોધ અનુભવીને વ્યક્ત કરેલી, પ્રસિદ્ધ કરેલી આ શોધ છે. અનંત વિતરાગોએ, અનંત સર્વજ્ઞોએ સ્પષ્ટ કરેલી આ વાત છે. એટલે અહીંયા ભગવાનથી વાત નાખી છે, તો બધી વાત ભગવાન જ કરેલી છે, છતાં અહીંયા સિદ્ધાંત મૂકવો છે સંક્ષિપ્તની અંદર. એટલે એમ કહ્યું કે દિવ્ય ધ્વનિમાં સિદ્ધાંત આવ્યો છે કે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે, દ્રવ દ્રષ્ટિનું ફળ મોક્ષ છે. પછી આંશિક મોક્ષ, મોક્ષની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત, એમાં વૃદ્ધિગત પણ વિકાસ થવો, એનું પૂર્ણપણું થવું, એ બધી જુદી જુદી વાત છે. એ પછી વિસ્તારની વાત થઈ ગઈ. પણ મૂળમાં દ્રવ દ્રષ્ટિ છે એ મોક્ષનું કારણ છે, અને પર્યાય દ્રષ્ટિ છે એ સંસારનું કારણ છે. આમ કહીને સંસાર અને મોક્ષના પ્રયોજનભૂત વિષયની અંદર ભગવાનનો પ્રસિદ્ધ થયેલો આખરી ફેંસલો છે એની ગુરુદેવ સુનાવણી કરે છે. ફેંસલાની સુનાવણી કરે ને, વાંચી સંભળાવે, એમાં આખલો આખરી સુનાવણી છે કે આ સંસારનું કારણ છે, આ મોક્ષનું કારણ છે. આ સિવાય કોઈ સંસારનું કારણ નથી, આ સિવાય કોઈ મોક્ષનું કારણ નથી. બહુ સ્પષ્ટ
કર્યું.
નહીં તો અનેક જીવોની તો એ પરિસ્થિતિ છે કે આ મોક્ષનો ખરેખર માર્ગ શું? મોક્ષ તો આપણે જોઈએ છીએ, જે આસ્તિક્ય બુદ્ધિમાં છે, આસ્તિક્ય દર્શનોમાં છે, એને મોક્ષ તો જોઈએ છે. પણ આનો ઉપાય શું? આમ કરવાથી મળશે, આમ કરવાથી મળશે, આમ કરવાથી મળશે, શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન મળશે. બીજા નામથી એને સમય દ્રષ્ટિ કહો, દ્રવ્ય દ્રષ્ટિ એ સમય દ્રષ્ટિ છે. સોનગઢના સ્વાધ્યાય હોલમાં, સ્વાધ્યાય મંદિરના હોલમાં દોઢ દોઢ બબે ફૂટના અક્ષરો છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. કોણ સમ્યક દ્રષ્ટિ છે? જે જેને દ્રવ્ય દ્રષ્ટિથી તે સમ્યક દ્રષ્ટિ છે, અને જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી તે બહારમાં ગમે તે પ્રકારે ધર્મના ક્ષેત્રમાં મહાન ગણાતા હોય તો પણ તે બધા મિથ્યા દ્રષ્ટિ છે. આ ભગવાનનો સિદ્ધાંત છે જિનેન્દ્રનો. પછી આપણો ગમે એવડી મોટી હોય, કોઈ ભગવાન કહેવાતા હોય, કોઈ આચાર્ય કહેવાતા હોય, કોઈ સાધુ કહેવાતા હોય, કોઈ મહાન સંત કહેવાતા હોય, ગમે તે કહેવાતા હોય, એ બધા મિથ્યા દ્રષ્ટિ છે. અને જૈન દર્શન સિવાય તો દ્રવ્ય દ્રષ્ટિ શું એ વિષય ક્યાંય ચાલતો નથી. બીજા બધા ગપ્પા ચાલે છે, ત્યાગના ને ધ્યાનના ને જ્ઞાનના ને અનેક પ્રકારે, પણ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય ક્યાંય જૈન દર્શન સિવાય નથી. એ બહુ મોટી વાત છે. પોતાને ભય નથી, ભાવ ભ્રમણમાં ભય નથી. પર્યાય દ્રષ્ટિનો ફળ શું કીધું? સંસાર એટલે પરિભ્રમણ. પરિભ્રમણમાં ભય નથી. અનિત્ય આયુષ્ય નહીં બેઠો છું, જાણે હું કાયમ રહેવાનો છું, પણ ક્યારે આંખ નીચાશે એની એને ખબર નથી. એટલે જાગૃત થતો નથી. અત્યારે જ સમય ગુમાવ્યા વિના પર્યાય દ્રષ્ટિનો ત્યાગ કરીને પાછો આમાં સમય નથી લાગતો. એક સમયનું કામ છે. પર્યાય દ્રષ્ટિનો વ્યય અને દ્રવ્ય દ્રષ્ટિનો ઉત્પાદ એક જ સમયમાં થાય છે, બીજો સમય નહીં એના માટે, ઉધારીનો વેપાર નથી. આટલું એક સમયમાં થઈ શકે એવું કાર્ય આ જીવ ભવભ્રમણની પરવા કર્યા વિના, દરકાર કર્યા વિના, ભય પામ્યા વિના એમ ને એમ દડ્યો જ જાય છે, દડ્યો જ જાય છે. પર્યાય આશ્રિત પરિણમનમાં એ ભેટ બાંધીને ખીણમાં પડવા માટે દડ્યો જાય છે, જોર કરે છે. આ પરિસ્થિતિ છે, જોરથી દોડે છે. આ પરિસ્થિતિ છે. કયો પુરુષાર્થ? આ એટલે કયો? એ સમજ્યા છીએ એમાં હજી પુરુષાર્થમાં ફેરફાર કર્યો નથી ને સમજ્યા છીએ. બુદ્ધિ લગાવી ઊંધો ચાલુ છે, ઊંધો ચાલુ છે. પુરુષાર્થ ઉદરમાં કોઈ જીવ નથી. કાં પુરુષાર્થ સવળો હોય ને કાં પુરુષાર્થ અવળો હોય. તો જીવ પુરુષાર્થની દિશા બદલ્યા વિના બુદ્ધિ લગાવે છે. ખરેખર તો બુદ્ધિ ખરેખર ત્યારે લગાવે કહેવાય કે જ્યારે એને પુરુષાર્થને પલટી નાખે ત્યારે. પુરુષાર્થને પલટવાનું કારણ જ્ઞાન જ છે, બીજું કોઈ નથી. જ્ઞાનથી જ પુરુષાર્થ પલટાય છે, જ્ઞાનથી જ શ્રદ્ધા થાય છે. પણ એને એ હદે જ્ઞાન કરવું જોઈએ, એ પ્રકારે જ્ઞાન કરવું જોઈએ કે જેને લઈને એની દ્રષ્ટિ અને શ્રદ્ધા પલટાઈ જાય. ત્યાં સુધી જીવ જે કઈ જ્ઞાન કરે છે એ જ્ઞાન રાગની પ્રધાનતામાં ઉભો રહીને કરે છે, રાગની દ્રષ્ટિ રાખીને, રાગનો આધાર પકડીને, રાગના આધારે જ્ઞાન કરે છે. રાગની મુખ્યતામાં કહો, રાગના આધારે કહો. જ્યાં સુધી જીવ રાગના આધારે આ સમજણ કરે છે ત્યાં સુધી એની સમજણ સફળ થતી નથી. થાય જ નહીં, એ તો એ તો કહેવામાં આવે છે કે રાગમાં લપેટાયેલો રહે છે એટલે એનું જ્ઞાન બેકાર જાય છે. જ્ઞાન તો પરિણમે છે, શાસ્ત્ર વાંચે છે, એનો શબ્દ નો અર્થ જાણે છે. જ્ઞાન તો રાગને જ્ઞાન બે સદાય પરિણમે છે બધા જીવને. જ્ઞાનની એક શક્તિ છે આત્મામાં, જેને જ્ઞાન શક્તિથી એનો જ્ઞાનનો ઉપયોગ રૂપ જ્ઞાન પર્યાય થાય છે, અને ચારિત્ર શક્તિ છે એના વેપાર રૂપ રાગાદી પર્યાય થાય છે. રાગ દ્વેષ મોહ પ્રતિ આદિ અનેક પ્રકારના એમાં ભંગભેદો છે. બે મુખ્ય ગુણ છે, આમ તો ચાર પાંચ મુખ્ય ગુણ છે પણ બે મુખ્ય ગુણનો વિચાર કરીએ તો જે જ્ઞાન ગુણ છે એનો પર્યાય જાણવારૂપ છે, અને જે ચારિત્ર ગુણનો પર્યાય છે એનો ચારિત્ર ગુણનો જે પર્યાય છે એ રાગરૂપ અથવા વિતરાગતા રૂપ થાય છે. બે માંથી એક પ્રકારે હોય. હવે અનાદિથી જાણપણા રૂપ જ્ઞાન અને રાગપણા રૂપ ચારિત્ર આ જીવનું પરિણમન ચાલે છે. શું અનાદિથી આ પરિણમન ચાલે છે? જાણપણા રૂપ જ્ઞાન કામ કરે છે. જ્ઞાન શું કામ કરે છે? જાણવાનું કામ કર્યા જ કરે છે. જાણ્યા વગર તો કોઈ કામ અમસ્તો કરતો નથી જીવ, એટલે એને જાણવાનું કામ જ્ઞાનથી થયા જ કરે છે. પરિસ્થિતિ આ બંને ગુણના પરિણમન કાળે એવી છે કે જીવ રાગના આધારે રાગના રાગમાં લપેટાઈ રહીને નીકળાઈ રહીને જ્ઞાનની જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ બધી સંસાર અર્થે થાય છે. ત્યાંથી છોડાવવાની વાત છે, નહીતર અહીંયા એક પ્રશ્ન થવા યોગ્ય છે. આત્મા સંબંધીનું જે જાણપણું જ્ઞાનમાં કર્યું કે આત્મા સ્વભાવે કરીને શુદ્ધ છે, અનંત જ્ઞાન સ્વરૂપ છે, અનંત આનંદ સ્વરૂપ છે, જે કઈ સત્શાસ્ત્રોની અંદર જ્ઞાનીઓના શ્રીમુખેથી જે રીતે આવ્યું તે રીતે જાણપણું તો કર્યું. આ જ્ઞાને કામ કરવા છતાં એ જ્ઞાનનું ફળ કેમ નથી આવતું? ભાઈનો એ પ્રશ્ન છે કે આ જાણીએ તો છીએ છતાં પર્યાય દ્રષ્ટિ એમની મજી સજ્જડ રહી છે, એનું શું કારણ? કે એ સ્થિતિની અંદર એને જે જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવનો નિશ્ચય કરવો જોઈએ, સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ, એ પ્રકારે કર્યો નથી. રાગના આધારમાં, રાગની આદર્શમાં રહીને રાગની દ્રષ્ટિથી જ્ઞાન સ્વભાવને જોયો છે, જ્ઞાનની દ્રષ્ટિથી જ્ઞાન સ્વભાવને જોયો નથી. આ તકલીફ છે માણસ નથી કહેતા કે જોવા જોવામાં ફેર છે. તમે કઈ દ્રષ્ટિથી જોવો છો એના ઉપર બધો આધાર છે. એક માણસ વિશે બે અભિપ્રાય હોય છે. જ્ઞાન દ્રષ્ટિ એને કેળવી નથી એટલે જ્ઞાનનો આધાર લીધો નથી. રાગનો આધાર અનાદિનો લીધો છે ને એને એ ચાલુ રાખ્યો. સત્શાસ્ત્ર સામે આવ્યા જ્યારે, સત્સમણ સામે આવ્યું ત્યારે, આત્માનું સાચું જ્ઞાન કરવાની તક મળી ત્યારે એને જૂની જે રીતને પદ્ધતિ છે એ વિપરીત પદ્ધતિને એને છોડી દીધી. એ છોડવાની જરૂર છે, એમાં ફેરફાર કરવાની જરૂર છે તો વાંધો ન આવે, તો ફેરફાર જરૂર થાય. હા, તો એને જે દ્રષ્ટિથી જોવે એવો દેખાય છે, જે દ્રષ્ટિથી જોવે એવો દેખાય છે. સંબંધ અપેક્ષા એ દીકરો છે એના પિતાને પિતાની દ્રષ્ટિએ જોવે છે, એ જ માણસને એનો પિતા દીકરાની દ્રષ્ટિએ જોવે છે. શું જોવે છે? કે એને દીકરો દેખાય છે ને એને બાપ દેખાય છે, એ તો જે છે એ છે, પણ જે દ્રષ્ટિએ જોવે છે એ દ્રષ્ટિએ દેખાય છે એને. સીધી વાત છે. એટલે બહુ ભલે વાત સંક્ષિપ્તમાં કરી છે, પણ આ વિષયમાં ઊંડાણથી વિચારણા કરવા યોગ્ય છે. અને વિચારણા ઊંડાણથી ચાલવી જોઈએ, એનું મંથન ચાલવું જોઈએ, એની અંતર શોધ ચાલવી જોઈએ કે આ પર્યાય દ્રષ્ટિપણ છે શું, મૂળમાં આ ચીજ શું છે. પર્યાય દ્રષ્ટિપણ પર્યાયનો જ આધાર લેવાઈ જાય છે, બીજું શું છે એમ થવાનું અને એમ થતું નહીં મટવાનું એક કારણ પણ એ છે કે વેદન પર્યાયમાં છે અને જીવને વેદન જ પ્રસિદ્ધ છે. શું છે? વેદન પર્યાયમાં છે અને જીવને વેદન જ પ્રસિદ્ધ છે. અવેદક એવો જે આત્મ સ્વભાવ અપ્રસિદ્ધ ને અવ્યક્ત છે, જીવ એનાથી અનાદિથી અજાણ્યો છે. એનું મૂળ સ્વરૂપ જૈન શાસ્ત્રોમાં કહ્યું છે એવું કોઈ સાંગોપાંગ ક્યાંય કહ્યું નથી. ક્યાંક કહ્યું છે તો થોડું ઘણું આમાંથી મેળવીને નાખ્યું છે, તો થોડુંક સાચું નાખ્યું છે, તો થોડુંક ખોટું નાખ્યું છે. પરિણામે ગ્રહિત મિથ્યા ચાલુ રહી જાય છે. અચ્છા, હવે જે કહેવામાં આવે છે એમાં પણ જે રીતે કહેવામાં આવે છે એમાં ફેર છે. યા વિધિ સંત કહી ઘની હે ઘની હે જીને વેન બડે ઉપકારી આવે છે. યા વિધિ, જે વિધિથી કહેવામાં આવે છે એમાં ફેર છે. મિત્ર કોઈ એમ કહે કે ભાઈ જૈન શાસ્ત્રો વાંચીને તો ઘણા કહેનારા આજે છે, ઘણા જૈન શાસ્ત્રો વાંચનારા છે, એમ પણ ચાલતું નથી. અને જે વિધિથી કહેવામાં આવે છે એ વિધિમાં રહસ્ય રહેલું છે એ વિષય, અને ત્યારે એ વિધિથી એ સમજાય છે અને બીજી વિધિથી એ સમજાતું. આવો વિષય થોડો ગૂઢ હોવાને લીધે, શું આ પ્રકારે આ વિષય થોડો ગૂઢ અને રહસ્યમય હોવાને લીધે આ જીવ અનાદિથી પોતાના કલ્યાણ કરવાની ભાવનાની ઈચ્છા કરતો હોવા છતાં અજાણ રહી ગયો છે, વંચિત રહી ગયો છે, એનું આ કારણ છે. કેમ કે બીજી રીતે એનું નિમિત્તત્વ નથી. બીજી રીતે, બીજી ભાષામાં એ વિષય જે રીતે આવવો જોઈએ એ રીતે આવતો નથી, એ રીતે નહીં આવતો હોવાથી એ રીતે ગ્રહણ થતો નથી. સામાન્ય જે રીતે આવે એ રીતે ગ્રહણ થાય ને, બીજી રીતે ક્યાંથી ગ્રહણ થાય એમ છે. એટલે એ ભલે ગુરુદેવની કૃપાથી આ વિષય જાણવામાં સુગમ થઈ ગયો હોવા છતાં વિષય એટલો મહત્વથી ઘટી જાય એવો વિષય નથી. જાણવાથી મહત્વ અને જિજ્ઞાસા કોઈ વાર ઘટે છે એ વિપર્યાસ અહીંયા નહીં થવો જોઈએ. શું કે આ તો ખબર છે પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, એટલે દ્રવ્ય દ્રષ્ટિનું ફળ મોક્ષ છે. આ તો ગુરુદેવે આપણને ઘણી વાર સંભળાવ્યું છે ને, આ તો આપણને બરાબર ખબર છે. માટે એ વિષયની જિજ્ઞાસા જો મટી જાય તો એનું જાણ્યા પછી એક નવા વિપર્યાસમાં જેવા આવી ગયો. મળ્યું પાછો ઉલમાંથી પીડ્યો ચૂલમાં આ દશા થઈ ગઈ. એટલે એને ભલે શાસ્ત્ર સંગત જાણ્યું હોય, કહે છે એવા અર્થ ભાવાર્થ સહિત જાણ્યું હોય, તો પણ જિજ્ઞાસા બંધ થઈ છે કે ચાલુ રહી છે એ તપાસી લેવું, અને એ તપાસતા પોતાનો વિપર્યાસ ઊભો છે કે ઊભો થયો છે કે નથી થયો એની ખાતરી કરીને તાળો મેળવી લેવો જોઈએ. જેમ દાખલો ગણીને તાળો મેળવે છે કે નહીં, એવી રીતે જિજ્ઞાસામાં એમ લેવું જોઈએ કે આ પર્યાય દ્રષ્ટિનું ફળ સંસાર છે. એ વાત તો સહેલાઈથી સમજાય છે, પણ અહીંયા પર્યાય દ્રષ્ટિ મને કઈ રીતે થઈ રહી છે, મને કઈ રીતે લાગુ પડે છે કે જે વેદન છે એ જેટલો પર્યાય વેદાય છે એટલો ને એવડો જ હું કેમ મને અનુભવું છું. આખું અનંત ગુણ સ્વભાવે ત્રિકાળી ચૈતન્ય દળ મહાપદાર્થ ચૈતન્ય મહાસત્તા આ પર્યાયની જોડે બાજુમાં જ પાછળ જ બિરાજમાન છે, એને કેમ મૂકી દઉં છું? અને માત્ર એક સમયની વિકારી પર્યાયમાં રાગ દ્વેષ જેટલો થયો, રાગે દ્વેષે એટલો જ મને અનુભવ છે. આમ કેમ થઈ રહ્યું છે? જો જાણ્યું કે આમ થવું એનું ફળ તો અનંત સંસાર છે, મિથ્યાત્વમાં અનંત સંસારનો અનંત જન્મ મરણનો ગર્ભ પડ્યો છે, તો પછી આમ જે થઈ રહ્યું છે એનું શું? ખબર પડે કે આ બાજુમાં ઘડો પડ્યો છે એમાં સર્પ ગરી ગયો છે, પછી હાથ નાખે પછી બાજુમાં ઘડો પડ્યો હોય પોતાના ખ્યાલ નો હોય સર્પ આમ અંદર ગરી ગયો, હું એમ કીધું કે એમ બાળજો તમારી બાજુમાં અમને જે ઘડો પડ્યો છે એમાં સર્પ ગરી ગયો છે, બધો ભૂલથી અંદર હાથ નાખતા. એ તો એક મરણનું કારણ છે, આ અનંત જન્મ મરણનું સત્વ પડ્યું છે પર્યાય દ્રષ્ટિમાં. તો એનું જે મંથન ઉપડે, એની ગવેષણા ઉપડે, એનું જે અંદરમાં ને અંદરમાં એને કાઢવા માટેની જે ટીંગાઈ જાય આખે આખો, એવું કઈ થાય છે? હાંભળ્યું કાઢ્યું એક કોર, હાંભળ્યું બીજું કોરથી કાઢી નાખ્યું કે ઠીક છે બરાબર છે, તો પર્યાય દ્રષ્ટિનો ફળ સંસાર છે. અત્યારે તો આપણે ત્યાં બાળક પણ જાણે છે સોંદરમાં, તો આ બચ્ચા બચ્ચાને બધી ખબર છે, એટલું હળવું કરીને કાઢી નાખે છે. એમ નથી, બહુ મોટો સિદ્ધાંત છે, જબરદસ્ત સિદ્ધાંત છે. ભલે લેવા જેવી નથી, પણ લે છે કે કામ આ સવાલ છે. લેવા જેવી નથી પણ લઈ રહ્યો છે કે નથી લઈ રહ્યો, કેટલું વજન પૂરતું એને એની અંદર આપે છે, એટલે એટલું વજન આપીને આ મંથનમાં જાય. જેટલું વજન આપવું જોઈએ એટલું વજન આપીને એના મંથનમાં જાય, તો પાંચે ઇન્દ્રિયના રસ છૂટી જાય, ફૂટા પડી જાય. એવું ઉપડે મંથન, એવો એવો વિષય છે આ, એના ઊંડાણમાં જાય તો બધું ભૂલી જાય એક વાર. તો શું ખાતા ખાતા શાક ફૂટી ગયું હોય તો માગવાનું સાંભળે નહીં, ભૂલી જાય. અંદરમાં પીડે છે કે આ શું વેદન શું છે, આ વેદનમાં આખે આખો પકડાય છે, છે શું સર કે જેનું ફળ અનંત સંસાર છે, અને ત્રિકાળી દ્રવ્ય છે શું કે જેને ગ્રહણ કરતા એનું ફળ મોક્ષ છે. આટલી બહુ મોટી વાત છે. આ તો એક બાજુ સંસાર ને એક બાજુ મોક્ષ, એક બાજુ નિગોદ ને એક બાજુ સિદ્ધ, બે અવસ્થાના બે કારણ લઈ લીધા છે. તો કહેનારનું જીનેન્દ્ર પરમાત્માનું એ સામર્થ્ય છે કે આટલા સંક્ષેપમાં આટલી મોટી વાત મૂકી ભરી દીધી છે. દોઢ લીટીમાં સંસારના મોક્ષને સમાવી દીધો, એ તો કહેનારનું સામર્થ્ય છે. પણ જીવે પોતે એની ગવેષણા કરીને એ વિષય પરિણમનનો હોવાથી એને પરિણમન ગોચર કરવો જોઈએ. માત્ર વિકલ્પ ગોચર અને વાણી ગોચર રહે તો એથી કઈ કાર્ય સિદ્ધિ થતી નથી. પણ એ તો બે અપેક્ષા તો છે ને, એક પરિસ્થિતિમાં આવતા સરળ ને સુગમ છે, એ પરિસ્થિતિમાં જ્યાં સુધી પોતે પ્રવેશ ન કરે, આ કહે છે ને, જ્યાં સુધી ડેન્જર ઝોનમાં ઉભો હોય ત્યાં સુધી શું એને કહેવું? ત્યારે એને એમ કેવું કે તું લહેર કર. હે, જ્યાં સુધી ભયાનક સ્થિતિમાં ઉભો છે ત્યાં સુધી તો એને એનો ભય દર્શાવવો જોઈએ. જ્યારે કોઈ જીવ તૈયાર થાય અને એક એક આત્મહિત કરવું છે ને આ ભાવમાં કરે, છૂટકો છે, લીધે છૂટકો છે, જ્યાં એવી પરિસ્થિતિમાં આવે છે તો એને અંદરમાં સુગમતા થઈ જાય છે. એનો દ્રવ સ્વભાવ શુદ્ધ પરિણમના સ્વભાવ વાળો હોવાને લીધે, ફરીથી આત્માનો દ્રવ સ્વભાવ શુદ્ધ પર્યાય પરિણમવાના સ્વભાવ વાળો હોવાને લીધે એ અંદરથી એને સહકાર આપે છે, જોર કરે છે કે તું તૈયાર થઈ ગયો મને ગ્રહણ કરવા માટે, હું સામેથી તારે તારે ત્યાં આવું છું. કારણ પરમાત્મા, એનો દરવાજો ખખડાવે છે, ખોલ તારો દરવાજો ખોલ, હું ઊભો છું. પરમાત્માના દર્શન કરવા આવે તો ક્યાંય દૂર જવાની જરૂર નથી. અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર અને પુરુષાર્થ ચતુર્ભુજ ધારી છે, દર્શન કરાવે છે ને. તારો વિષ્ણુના દર્શન કરે હવે ચતુર્ભુજ, પીળા પિતાંબર પહેર્યા છે, માથે મુગટ, ચતુર્ભુજ ધારી ઉભો છે, દરવાજો ખખડાવે છે, ખોલ દરવાજો, હું ઉભો છું, તું થાકી જા, હું થાક એમ નથી, અનાદિથી ઉભો છું, અનંત કાળ ઉભો રહેવાનો, તું દરવાજો ખોલ, વાર છે તને દર્શન થવામાં, કઈ બીજી વાર લાગે એવું પોતાની તૈયારી જોઈએ. એક વાર એમ કે છે કે તું પાત્ર થા, તૈયારીમાં આવ, પાત્રતામાં આવ, નિર્ણય થવામાં તો કઈ પુરુષાર્થની જરૂર નથી. પછી પુરુષાર્થ જાગે છે એટલે એની જરૂરિયાત મૂકી છે, સમજાવી છે, દેખાડી છે. એ પહેલા તો જ્ઞાનનો વિષય છે, બુદ્ધિનો વિષય છે. સંની પંચેન્દ્રિયની શક્તિ લઈને તું બેઠો છું, તારા અધિકારનો વિષય છે. સંની પંચેન્દ્રિયો હોવાથી તારા અધિકારનો એ વિષય છે. કર તો તમે કાંઈ બીજી તકલીફ નથી, ન કરતો બીજો કોઈ ઉપાય પણ નથી. તારી સ્વતંત્રતા અબાધિત અને અખંડિત રાખીને કહેવામાં આવે છે. એની તૈયારી નથી, એની દુર્ગમ લાગવાનું છે. અરુચિએ બધું અઘરું લાગે છે અને રુચિએ બધું સહેલું લાગે છે. વચનામૃતમાં એક બોલ આવી ગયો કે જીવની અરુચિએ બધું એને અઘરું અઘરું લાગ્યા કરે છે. ત્યાં તો બહુ બધી અઘરી વાત છે મોક્ષ માર્ગની, અને રુચિ થાય તો એને સહેલું લાગે છે. આ તો કરી શકાય એવી વાત છે. આ જીતે એટલે બે વાત જુદી જુદી કુટીના જીવોને જેની યોગ્યતા ભિન્ન પ્રકારની છે એ યોગ્યતાને અનુલક્ષીને કહેવામાં આવી છે. પહેલા તો એની બુદ્ધિમાં એ વાત તોડી છે કે અનંત દુઃખ નું કારણ હું સેવી રહ્યો છું એ મારે શીઘ્રપણે છોડી દેવું જોઈએ, અને અનંત સુખ નું કારણ હું પ્રાપ્ત કરી શકું એવી શક્ય પરિસ્થિતિમાં હું ઉભો છું માટે મારે ગ્રહણ કરી લેવું જોઈએ. બસ જ્યારે એને આ વાત સમજાય ત્યારે એને પહેલું એમ લાગે એની પાત્રતામાં પાત્રતાનું આ લક્ષણ છે કે બહુ મોડું થયું. આ વાત સમજાણી એમાં આટલું તો અમારું આયુ સ્ટાઈલ જ ગયું છે, પછી સમજાણી. ઉગતી ઉંમરમાં સમજાય ને એમ લાગે કે મોડું થયું છે. મોટી ઉંમર વાળાને તો લાગે એમાં કઈ નવાઈ નથી, કેમ કે એને તો શેષ આયુ ઓછું બાકી છે. પણ ઉગતી ઉંમરમાં કોઈ જીવને, પાત્ર જીવને સમજાય પાત્રતાના કાળમાં તે બી એને પાત્રતા વશે એમ લાગે છે કે અરે આ તો મોડું થઈ ગયું, હું મળવું થઈ ગયું, તો પછી ક્યારે મળવું જોતું હતું કે ગૌ છુથીમાં જ આ વાત મળવી જોતી હતી એને એમ લાગે કે મને જન્મતા મેં તો આ વાત કેમ ન મળી, આટલું કેમ મળું. બસ આવી ગયો, એ સહજતામાં આવી ગયો, એને સુગમ ને સરળ થઈ જશે, એને વાર નહીં લાગે. એવી